હજી ચોથું ગુણસ્થાન છે. અને અંદરની સાધના એ આવી હશે તો એનો અંતરનો ચૈતન્ય ભગવાન આત્મા કેવો હશે. જીવનમાં ભૂતકાળમાં એવા પ્રત્યક્ષ તીર્થંકરોના કલ્યાણકો ઉજવવાનો અવસર મળ્યો હશે? ભૂલી ગયા છે, મોહના વર્ષ એ બધા સંસ્કારો ભૂસાઈ ગયા છે. કમસે કમ એક સ્થાપના રૂપે એવા કલ્યાણક ઉજવવાનો પ્રસંગ આપણને બધાને 7 વર્ષ એ થયા પ્રાપ્ત થયો છે. સાક્ષાત પરમાત્માના વીરમાં એમની સ્થાપના કરીને એમના વીરને ભૂલવાનો આપણને અવસર પ્રાપ્ત થયો હતો, તો એ ભાવનાની ધારા કેમ ટકી ન શકે? જેની ઝંખના નિરંતર કરીએ, જેની ભાવના કરીએ, એની ધારા કેમ તૂટે છે? ક્યાંક આપણી ભાવનામાં ઓછપ છે, વિપરીતતા છે. તો એવો અહીંયા આપણને પ્રસંગ બન્યો છે. જિનેન્દ્ર ઉત્કૃષ્ટ પુણ્ય નહીં, પવિત્રતાના સ્વામી. ઉત્કૃષ્ટ પુણ્ય તો છે જ કે જેને સૌધર્મ આદિ પણ જેમની પાસે બાળકની જેમ, સેવકની જેમ કરે, ગંધરાદિ જેમની સેવા કરે, એવા સર્વજ્ઞ પરમાત્મા જે પવિત્રતામાં પૂરા અને પુણ્યમાં પૂરા છે, એમનું આપણને અહીંયા સાધનાના નિમિત્ત રૂપે એક સ્થાપના નિક્ષેક રૂપે પ્રાપ્ત થયા છે. જેને દર્શન કરતા આપણને જાણે સાક્ષાત ભગવાન અને સાક્ષાત ભગવાન થવાના ઉપાયના કારણરૂપ સાક્ષાત ચૈતન્ય દેવ યાદ આવી શકે છે. તો આવા પ્રસંગ જીવનમાં મહાપુણ્ય, જેમ ગુરુદેવસિંહના પ્રવચનમાં આવ્યું, કોઈ વિરલ જીવનના તત્વ સાંભળવા મળે છે. કિંમત નથી લાગતી આપણને, સાંભળી લઈએ છીએ, થોડીક વખત કદાચ આંચકો લાગે છે, પણ મોહ ભાવની એવી તીવ્રતા હોય છે કે એ ભાવ વિરલ છે. સરસ શબ્દો બધા આજે દરેક પ્રવચનમાં કંઈક ને કંઈક નવું તો મળે છે. દિશા બદલી ગઈ છે જીવનમાં. ક્યારે પણ આપણે દશા બદલવા ઈચ્છીએ છીએ, પણ દિશા બદલતા નથી. એ જ બહિર્મુક્તાના ભાવોમાં આપણે એકાકાર થઈને રહીએ છીએ કે જેથી ઉપકારીને પણ ભૂલી ગયા છીએ, તો પછી આશ્રયભૂત તત્વની વાત તો ક્યાં કરવી છે? તો જીવનમાં પરમ સદભાગ્ય છે તો આપણી નિકટ જીન મંદિર છે. જીન મંદિરમાં દેવશાસ્ત્ર ગુરુ પંચપરમેષ્ટિ બિરાજમાન છે. તો જીવનમાં ઉડતા વેત પહેલું સ્મરણમાં કેમ ન આવે? ત્યાં બેઠા બેઠા યાદ કરી લઈએ છીએ, પણ એક પ્રત્યક્ષ વત સ્થાપના કેવી કહેવાય છે? પ્રત્યક્ષ વત છે, એના દર્શનનો કેમ ના આવે? એક વિરાટ પ્રસંગની પૂજ્ય ગુરુદેવસિંહ એ પ્રવચનમાં વાત કરી. 26 વર્ષનો હતો, અમેરિકામાં બધી વાત કરી તૈયારીને. શું પછી બધું શું કીધું ગુરુદેવસિંહના પછી વૈરાગની થોડી શું? ક્યારેય ભરોસો કરવો નહીં રાતના સૂતેલા સવારના જાગશું કે નહીં, અને સવારના જાગેલા રાત સાંજ સુધી જીવતા હશો કે નહીં. આવી ક્ષણ ભરતા કેમ યાદ નથી આવતી? જેને સંયોગની અનિત્યતા ભાષે એને જ પોતાના સ્વભાવની નિત્યપણાનો વિશ્વાસ આવશે, અને જ્યાં નિત્યપણાનો વિશ્વાસ આવશે ત્યાં રૂચિનો પ્રવાહ ગયા વગર રહેશે નહીં. કારણ કે કોઈ પણ પણતીને કોનો અવલંબન લેવો છે, કોનો આશ્રય લેવો છે, કોનો આધાર લેવો છે? નિત્યપણાનો આધાર. માટે ક્યારે પણ ક્ષણિક, નાશવાન, ક્ષણભંગુર તત્વ ન હોય. અવલંબન, આધાર, આશ્રય માટે ટકતું તત્વ જ હોય. તો સંસારની અનિત્યતા અને સ્વભાવની નિત્યતા, સંયોગોની ક્ષણભંગુરતા આત્માનું શાશ્વત, સંયોગની ભિન્નતા સ્વભાવની એકત્વતા, જીવનમાં જ્યાં સુધી ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી કદાચ સંતોષ માનીને કે હું કરું છું, ઘણું કરું છું એવા નિરર્થક અભિમાનમાં રહી જશું અને મળેલો યોગ ક્યારે છૂટી જશે ભરોસો ન રહે. ચિંતામણી રત્ન હાથમાં આવ્યા પછી કેટલા વખત પછી ઈચ્છા કરીએ, વિચાર કરીએ મને મળે. ચિંતામણી રત્ન હાથમાં આવ્યું અથવા કોઈએ અમૃત આપણને પીવા માટે આપ્યું, કેટલા દિવસ પછી પીશું આપણે? અરે એનાથી પણ આ એક ઊંચી કિંમતની વસ્તુ છે. આ તો એક બીજું સંયોગથી દ્રષ્ટાંત દેવા માટે બીજું શું કહી શકાય? તો ફરી ફરીને પોતાના આત્માને, જેને આત્મહિત એ જ આ જીવનનું એક સાધ્ય પ્રાપ્ત કર્યું છે. હજી સંયોગોની કે સંયોગી ભાવની જ્યાં અધિકતા હોય, જગતની પ્રસિદ્ધિની વાતની બધું ઘણું બધું વાત તો એમાં આવે. પ્રભાવના બહાર બે બોલા જ આવ્યા હતા, એક વાત્સલ્યનો અને સાથે છેલ્લો જે પ્રભાવનાનો બેનો. એક વિચાર સામાન્યપણે આપણે લઈએ ચરણાનુયોગ ને એમાં તો એક ભાઈના સાધર્મીની વાત્સલ્ય અને દેવશાસ્ત્ર ગુરુની ધર્મની પ્રભાવના. આ અધ્યાત્મ શાસ્ત્રમાં તો એક જુદી રીતથી આખી એ શૈલી લીધી છે કે તારે વાત્સલ્ય કરવું છે તો પણ કોનું કરજે? પ્રીતિ, વાત્સલ્ય, રુચિ, ઘણા શબ્દો. સમ્યક દર્શનના ચારિત્ર, સમ્યક દર્શનના ચારિત્ર એનો અર્થ થયો કે જેના આશરે થયો એ તત્વની પણ. અને વિકલ્પનો કાળ હોય તો તે વખતે એ આચાર્ય ઉપાધ્યાય સાધુ ત્યાંથી વાત લીધી છે, બાકી કોઈ સાધર્મી પ્રત્યે. પણ મુખ્ય ઉત્કૃષ્ટપણે કોણ છે? એ આચાર્ય ઉપાધ્યાય સાધુ. એનાથી સમ્યક દ્રષ્ટિ છે એટલે એનાથી ઉત્કૃષ્ટપણે. અને એ જ રીતે પ્રભાવનામાં કોની? પ્રવિશેષે ભાવના, પોતાના આત્માનમાં વિતરાગતાની વિશેષ વૃદ્ધિ થાય આ નિજરાધિકાર છે, એ જ સાચી પ્રભાવના છે. તો સાથે સાથે વિકલ્પના કાળમાં આત્મહિતનો સુખી થવાનો માર્ગ એ જગતના જીવોને પ્રાપ્ત થાય એવી પણ ભાવના હોય છે. તો આ જીન મંદિર બહેનાનું પાછળનું એક પ્રયોજન શું છે? આ નહીં, કોઈ પણ જીન મંદિર જે કોઈ સેના માટેનું છે? આત્માની પ્રભાવના અને દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના, જીવનમાં એ બે પ્રયોજનને માટે આ એક જીન મંદિર બન્યું છે. અને તો પોતે આત્માની પ્રભાવના, આત્માના હિતની માટે અને સાર્થકપણા માટે ગુરુવાણી નિરંતર અહીંયા વરસી રહી છે એનો નિશ્ચિતપણે નિયમિતપણે. ક્યારે વિચાર ન કરો કે કદાચ ઓફિસમાં કે ક્યાંક જવાનું મોડું થાય, નુકસાન. જીવનમાં આત્મા સાધનાના અવસર જેવો કોઈ લાભ નથી અને આત્માના હિતને ચૂકવા જેવું કોઈ નુકસાન નથી. બહારના સંયોગો તો ઉદયાધીન, આજનું કદાચ માનેલું નુકસાન કાલ પુણ્યના ઉદયમાં ડબલ તને મળી જશે. ઉદયની શું કામ ચિંતા કરીએ છીએ? ત્યાં જઈને પણ નિશ્ચિત નથી કે ત્યાં પુનનો ઉદય જશે. તો આત્મહિતનો અવસર ચૂકીને જ્યાં અનિશ્ચિતતા છે ત્યાં કેમ આપણે દોડીને જઈએ છીએ? ફરી ફરીને પોતાના આત્માને આ પ્રશ્ન પૂછવા જેવો છે, કોઈ બીજા માટે નથી. તો આ એક પૂજ્ય ગુરુદેવ શ્રી ભગવતી માતના આશીર્વાદ પ્રભાવના ઉદયે. જૂનું મંદિર તો હતું જ, ત્યાં પણ હતો, પણ એક વિશાળતાથી જગતના જીવોને પણ એક અદ્ભુતતા લાગે, આશ્ચર્યતા લાગે કે જેને આત્માની ગુજરાતીમાં કઈ પડી છે લાગી છે, તો એવા આત્માને બતાવનારા દેવશાસ્ત્ર ગુરુની જેટલી ઉત્કૃષ્ટપણે પ્રભાવના થાય એવું એમનું આલય, જિનાલય કહીએ, જિન મંદિર, આલય એટલે એમનું સ્થાન, એ પણ એક જગતમાં ઉત્કૃષ્ટપણે કેમ ન હો એવી ભાવનાથી, અંતરંગ પ્રભાવના અને બાહ્ય પ્રભાવનાથી થયું છે. તો ગુરુવાણી સાંભળીને આત્મ અંતર પ્રભાવના કરીએ અને આવા પ્રસંગોએ આપણે જીન શાસનની પ્રભાવના થાય એવી પણ ભાવના એ કરીએ. હવે આપણે ચાલતો વિષય 235 गाथा पहला लाइए, वात्सल्य गुण नी गाथा। घणी वार आ शब्द आवता होय छे जे आठ सम्यक दृष्टि ना शू कहवाय छे, अंग कहवाय, गुण कहवाय, लक्षण कहवाय, बधुं जे एकाथ अर्थमां छे। आनाथी सम्यक दृष्टि ओळखाय छे। आ आठे केवा छे, वितरागता रूपना छे के राग रूपना छे? जेम दस धर्म दस लक्षण धर्म छे केवाना छे, केवा प्रकारना छे के ए उत्तम एने शब्द लगाड़िए तो अंतरंगनी वितरागता रूपना, अने एनी साथे साथे हजी पूर्णता नथी तो विकल्पना काळमां एमने क्षमा पण बीजा जीवो प्रत्ये दुखी जीवो प्रत्ये होय छे। क्यारे पण पोताना पदवीनी के ज्ञान आदिनी कोई अभिमान होतो नथी, बे सुमेळ होय छे, अंतर बायनो सुमेळ। जैन दर्शनमां अत्यंत सुमेळताना भावो होय छे। जेम ज्यां निश्चय छे त्यां व्यवहार छे, उपादान छे त्यां निमित्त छे, अंतर तप छे तो बाह्य तप छे। ए रीते दरेक प्रकारना जेम भाव निजरा छे तो द्रव्य निजरा छे, आवा सुमेळ पूर्वक ना होय छे। तो अहीं आ समय सारे अध्यात्म शास्त्र में मुख्यता से नाथी आवशे अंतरंगनी पणतीथी, अंदर नो निश्चय वात्सल्य, अने ए साथे साथे अरे एक वात्सल्य जो न होत तो शु एक विचारी सके शू आवा परमागमोनी रचना ज न थई होत। कुंद कुंद आचार्य देव ने अपना प्रत्ये वात्सल्य करता करुणा बुद्धि अहिया तो उत्कृष्टपणे वत्ता थी अधिक छे, अहिया तो अपना प्रत्ये एमने शू छे वात्सल्य करुणा बुद्धि ना एक विकल्प थी आ आखा अध्यात्म शास्त्र नो ए उद्भव थयो छे। 700 मुनिराज पर उपसर्ग आयो, अकंपन आचार्य आदि 700 मुनिराज शू कर्यु जीवन में क्यारे पण उपसर्ग परिषद थी डरवु ए कोई साधुपणु ज नथी। साधुपणु तो नथी अहीं तो के सम्यक दृष्टिपणु पण नथी। अरे खरेखर जो आत्मार्थी जीव हसे तो उदयनो भय न हो, पोतानी एमा जोड़ाती पणतीनो भय हो, अने ए पणतीना भयनी सामे पण एक निर्भय तत्वनो एवो अवसर लईए अवलंबन लईए के ए भव के भव नो भाव एनो भय ज न रहे, भव के भव नो भाव एनो भय न रहे एवं एक निर्भय तत्व। अने एटला माटे सौथी पहेलो शब्द क्यो वापरे छे अहीं टीकामां शरूआत सेनाथी थाय छे, केम के सम्यक दृष्टि, पछी शुं आवे त्रण शब्दो तो याद कर्या छे, तंकोत्कीर्ण एक ज्ञायक भाव मय पणा ने लीधे। एक सरस आनाथी एक विचार करिए, वात तो घणी फरी फरी ने थाय छे। आचार्य छे कुंदकुंद आचार्य देव, टीकाकार अमृतचंद्राचार्य देव, बन्ने आचार्य पदमा चारित्रना पंचाचारमां आदिमां बिराजमान छे, अने अहीं निजरानी वात आवी पूर्णाहुति आवे छे तो कोने याद करीने के के जे मोक्ष मार्ग रूपनी निजरा छे ए क्यारथी शुरू थशे? श्रद्धाना सम्यकपणाथी। सम्यक दृष्टि शब्द छे ने, सम्यक दृष्टि शब्द ए कोने सूचवे छे? द्रव्यने, गुणने के पर्यायने? सम्यक दृष्टि एक आत्मा तरीके लईए तो द्रव्यने थशे, अने एक परिणाम रूपे जो विचारशु तो पणतीने। बे शब्द लागू पड़े छे ने, सम्यक दृष्टि कोने लागू पड़े छे? एक आत्मा तरीके जो विचार करिए तो ई कोने लागू पड़े छे? द्रव्य ने। अने सम्यक दृष्टि एटले एने छूटू पाड़ीने, सम्यक एटले यथार्थ, दृष्टि एटले श्रद्धा, तो ई कोने लागू पड़े छे? पर्याय ने लागू पड़े। तो ये पोते आचार्य वन के तू विचार करजे, भले बाय मां आज बधु आव्युं तुं रामचंद्र जी ने बधानी वात आवी हती सैनिक राजानी, तू विचारीस नहीं एक क्या केवा संयोगों मां छे, केवा उदय मां छे, अने केवा अस्थिरताना भाव मां। अब बहुत जरूरी छे अमने एमां पण खास करीने ચતુર્થ ગુણસ્થાન વર્તી જો સમ્યક દ્રષ્ટિને તારે યથાર્થપણે જો ઓળખવા હોય તો કોને ગૌણ કરવા પડશે? એ ક્યાં ક્ષેત્રમાં છે, ક્યાં નો કર્મના યોગમાં છે, ક્યાં કર્મના ઉદયમાં છે અને કયો અસ્થિરતાનો ભાવ છે? નહીતર ચતુર્થવર્તી ગુણસ્થાનમાં પણ તને શું થઈ જશે? શંકા થઈ જશે. એ જ્ઞાનીની વિરાધનામાં આખા શાસનની વિરાધના થશે. જીવનમાં ક્યારે પણ મુનિ દશામાં તો ચારિત્રની એટલી વૃદ્ધિ થઈ ગઈ છે કે બાહ્યથી પણ જોતા થઈ જાય કે આ એક મહા સંત ધર્માત્મા મોક્ષ માર્ગી છે. પણ ચતુર્થાર્થ ગણા નિજરા અધિકાર છે મોક્ષ માર્ગની નિજરા રૂપ. બાકી ઉદયમાં આવીને ખરી જાય સવિપાક નિજરા, એની કોઈ અહીંયા અકામ નિજરાની વાત નથી. કસાઈની મંદતારૂપ કોણ છે? કસાઈની મંદતારૂપ કોણ છે? અકામ નિજરા. અને કર્મની નિમિત્તની સાપેક્ષતામાં કઈ છે નિજરા? સવિપાક નિજરા. બે ડિવિઝન છે ને, સવિપાક અને અવિપાક. આ બાજુ સકામ અને અકામ. તો એ સવિપાક અવિપાક કોને અનુલક્ષીને છે? કર્મ સાપેક્ષતામાં દ્રવ્ય નિજરાના ભેદ રૂપે છે. અને આ સકામ અને નિકામ કેવી રીતે છે? સકામ ને અકામ જીવના પરિણામ સંબંધ. તો એ પણ ન વિચાર અહીંયા તો સકામ નિજરા પુરુષાર્થ સહિતની મોક્ષ માર્ગની નિજરાનો પ્રારંભ ક્યાંથી થવાનો છે? ચોથે ગુણસ્થાને ભલે સાતમી નરક જેવા ક્ષેત્રમાં હો. સૈનિક રાજા તો હજી પહેલી નરકમાં છે, આ તો સાતમી નરકમાં હો. પ્રતિકૂળતા આનાથી અધિક શું ન હોઈ શકે? અસાતાનો ઉદય ન હોય. પાપની તીવ્રતાએ મિથ્યાત્વની તીવ્રતાએ સ્વભાવનો ઘાત છે. અને પાપ પાંચ પ્રકારના છે. એ કસાઈની તીવ્રતાએ પ્રતિકૂળતા સંયોગોના ઢગલો છે. બે જુદું છે. જેને મિથ્યાત્વની ધારા રહી તો એના ફળમાં શું આવશે? સ્વભાવનો ક્યાં સુધીનો ઘાત? અક્ષરના આનંદમાં ભાગ જ્ઞાન એટલે શું? એટલો સ્વભાવનો પર્યાયમાં ઘાત. ગુણરૂપ તો એવો ને એવો કેવળ જ્ઞાન સ્વભાવી છે કે હું આત્મા છું એટલો પણ વિચાર ઉદ્ભવ થવાનો જ્યાં અવકાશ નથી. ક્યારે પણ જીવોને એ તો સમજાવવા માટે સંયોગથી, બાકી મિથ્યાત્વ જીવ અહિત કરનાર નથી. પ્રતિકૂળતા કોને કહેવી? સ્વભાવનો પર્યાયમાં ઘાત એ મોટી પ્રતિકૂળતા છે. સામગ્રીમાં પ્રતિકૂળતા જોઈએ તો ખાલી કહેવા માટે, બાકી તો છે ને અનુકૂળ કહે પ્રતિકૂળ એ જૂઠી મનકી. પ્રતિકૂળ સાતમા ગુણ નરકની પ્રતિકૂળતામાં વખતે પણ તું કેવું સમ્યક દર્શન કેવું વિચાર કરીએ? કેવું સમ્યક દર્શન? જે સ્વર્ગના દેવોમાં સૌધર્મ ઇન્દ્રને ભલે ક્ષાયક છે એ ગૌણ કરી અત્યારના, એને જેવું સમ્યક દર્શન છે એવું તું પ્રગટ કરી શકે છે. અરે એક અપેક્ષાએ જોઈ તો સિદ્ધ ભગવાનના જેવું સમ્યક પણ છે. અત્યારના ક્ષોભસમ છે ને એ વાતને એ ગૌણ કરીએ કે જે તત્વને આશ્રય અવલંબે એમને સમ્યક દર્શનની જે પ્રાપ્તિ થઈ એવું પણ કરી શકે છે. તો ક્યાંય એક ક્ષેત્ર જોઈશ નહીં, એ ઉદયોને જોઈશ નહીં. તો અહીંયા શરૂઆત આખી આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવ જો ગુરુદેવ સિંહ પણ એક ક્રમ લીધો તો કુંદકુંદ આચાર્ય દેવે શબ્દ કયો વાપર્યો? સમ્યક દ્રષ્ટિ તો ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય દેવ લો. ચેદા ચેતૈતા શબ્દ છે ને ગુરુદેવ લેતા ધ્યાન દોરે છે. અને એટલા ઘણી વાર કોઈ ગાથામાં શબ્દ નથી ને તો પણ અન્વયાર્થમાં એ શબ્દ લખ્યો છે. જો આપણે અહીંયા લખીએ 235 ગુરુદેવ દેખાયું તું ધ્યાન, 235 ગાથા મૂળ ગાથામાં ક્યાંય ચેદા શબ્દ નથી. પછી પાછો 236 ગાથામાં પાછો ચેદા શબ્દ આવી ગયો છે, છે પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ. એટલે આ આખી શું ચાલે છે? આઠે આઠ અંગમાં કોની એક વાત ચાલે છે? ચેદા. ચેદા એટલે ચેતૈતા. અને ચેતૈતાનો અર્થ અમૃતચંદ્રાચાર્ય દેવે શું કીધું કે સમ્યક દ્રષ્ટિ પણ ચેદા ચેતૈતા શું કામ થયો? કે જ્ઞાયક ભાવ માત્રપણાને લીધે. હવે એને કેવું થયું? જ્ઞાયક ભાવ તો ત્રિકાળી છે જ. હવે એનો આશ્રય અવલંબન લેતા પણતીમાં પણ કેવું થઈ ગયું છે હવે કે એક જ્ઞાયક ભાવ પણ, જ્ઞાતા પણ, જાણનાર પણ, કોઈ પણ ઉદય પ્રસંગમાં પણ એ કેવો રહે છે, એ જ્ઞાતા રહી શકે. તો એને ઓલું છે ને, કોઈને એમ થાય હજી તો કેટલો બંધ થાય છે સમ્યક દ્રષ્ટિને, બંધ અધિકાર આગળ આવશે, ચિંતા ન કરવી. અહીંયા નિજરા સમ્યક દ્રષ્ટિને નિજરાની સિદ્ધિ કરવી છે, અને નિજરા છે તો ભાઈ અલ્પ અસ્થિરતાનો બંધ ઓટોમેટિક અહીંયા સિદ્ધ કોને કરવું છે. અહીંયા જે બધા દ્રષ્ટાંતમાં આવ્યું અહીંયા છેલ્લે અવાત્સલ્ય ભાવમાં જે મિથ્યાત્વ સહિતનો બંધ થતો એ થતો નથી. છેલ્લા આવે છે ને, એકરત બંધ નથી પણ શું છે, નિજરા છે. એવી જ રીતે છેલ્લામાં શું આવ્યું હતું, પ્રભાવનામાં શું આવ્યું હતું, છેલ્લે શું શબ્દ વાપર્યો હતો, જ્ઞાનની પ્રભાવનાના અપ્રકાશણથી શબ્દ હતો, એ થતો બંધ નથી પણ તું નિજ. એટલે શું, પ્રભાવના વૃદ્ધિ કર નથી, પ્રતાતી જેટલી શક્તિ થાય એટલું કરે પણ હજી વૃદ્ધિ ન થાય એવો જો કદાચ કોઈ, એવું તો છે જ નહીં, પણ મિથ્યાત્વ સહિત ને એવા જે ભાવો હોય એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોતા નથી. એ અપેક્ષા એનું નામ શું છે, નિજરાજ છે. અહીંયા અનંતાનુબંધી સાથેના એ ભાવનો જ અહીંયા મુખ્ય વાત છે. હજી તો નહીતર તો અપ્રત્યાખ્યાન વાણી પ્રત્યાન સંજલન રહેલા છે એની અહીંયા મુખ્ય. અને બાકી સમયસાર એટલે આખી શૈલી શું, જ્ઞાની મુક્ત છે અને અજ્ઞાની બંધાય. આગળ કળશ આવશે, સહી મુક્ત એવ. જ્ઞાની કેવા છે, અરે મુક્ત સ્વભાવનો અંદર શ્રદ્ધામાં સ્વીકાર થયો, એનું યથાર્થપણે ઓળખાણ થઈ છે, વિશ્વાસ આવ્યો છે, રૂચિ આવ્યો છે, તો હવે અસ્થિરતાજન્ય અલ્પ બંધની કોઈ ગણતરી કરવામાં આવતી નથી. માટે એને નિરંતર શું થઈ રહ્યું છે, સંવર પૂર્વકની નિજરા. આપણને નિજરા છે પણ સંવર પૂર્વકની નથી. મોક્ષ માર્ગમાં કઈ નિજરા હોય છે, સંવર પૂર્વકની નિજરા છે. તો અહીંયા જે લઈએ ચલો 235 ગાથા એની ટીકા, કારણ કે સમ્યક દ્રષ્ટિ, આ બધામાં કોમન છે. ફરીથી અહીંયા સમ્યક દ્રષ્ટિ એટલે ધર્માત્મા જ્ઞાની ચતુર્થ ગુણસ્થાન વર્તી. બારમાં કદાચ કેવું હોય, જ્ઞાનીનું શરીર કેવું હોય, સાતાના ઉદય વાળું સુંદર હોય છે ને, સુંદર નિરોગી હોય છે, વજવ્રસબ નારા સહન વાળું હોય છે, નહીં કેવું હોય. જ્ઞાનીને વળી પાપનો ઉદય કેમ હોય, કેવા છે એ, જ્ઞાની છે, ધર્માત્મા છે, સ્વરૂપની સાધના કરનારા છે, એને કોઈ પાપનો ઉદય. આવું સારું ધર્મનું કાર્ય કરે તો પાપનો ઉદય શું કામ હોય, પ્રશ્ન તો એ છે. ઉદય અને પરિણામ વાત તો થઈ છે, ફરી ફરીને બિચારું, ક્યારે પણ બેનો મેળ કરવો નહીં. ઉદય ભૂતકાળના પરિણામનું સૂચક છે અને વર્તમાન પરિણામ વર્તમાન પુરુષાર્થનું સૂચક છે. વર્તમાન પરિણામ કોનું સૂચક છે, વર્તમાન પુરુષાર્થની, વર્તમાન સાધનાનો. અને જે કોઈ સંયોગ એને થયા છે, ઉદય આવ્યો છે, કોનું સૂચક છે, પૂર્વના પરિણામ છે. અને તેથી પૂર્વના પરિણામનું ફળ નથી, સંયોગ ખાલી છે, પછી એમાં જોડાય કે ન જોડાય, પણ જે પરિણામ થાય છે એનું તો ફળ વર્તમાન વેદન રૂપે થાય છે. તો સમ્યક દ્રષ્ટિ હવે કહે છે એને કેમ આવી રીતે વાત્સલ્ય ને એનાથી એને બંધ થતો નથી ને નિજરા થાય છે ના કારણે, તો શું કારણ આપ્યું કે ટંકોત્કીર્ણ એક નાયક ભાવમયપણાને ના લીધે. અને આના કારણે સમ્યક દ્રષ્ટિને શું થાય છે, છેલ્લું વાંચી લેવું, વચ્ચેનું છોડી દેવું, એને બંધ થતો નથી પણ નિજરા થાય. દરેકમાં આવું આવશે. કારણ કે, પેલો પ્રશ્ન, કારણને શું શું, જ્ઞાની છે એને શું થાય છે, બંધ થતો નથી પણ નિજરા થાય, છેલ્લો શબ્દ. તો પ્રશ્ન છે શા માટે, તો કે કારણ કે, તો શું કારણ છે કે એણે શું કર્યું છે, જ્ઞાનીએ શું કર્યું છે કે સમ્યક દ્રષ્ટિ છે, એણે પોતાની દ્રષ્ટિથી, પોતાની શ્રદ્ધાથી, પોતાની રૂચિથી કોને શીખાયો છે, કોનો આશ્રય લીધો છે, કોનું અવલંબન લીધું છે, એક ટંકોત્કીર્ણ પદાર્થનો. ટકતો પદાર્થ અનાદિ અનંત શાશ્વત એવો ને એવો, ટંકોત કિરણ એટલે શાશ્વતપણું તો છે, સાથે કેવું છે એવો ને એવો. ટાંકરાથી જેમ સામાન્યપણે દ્રષ્ટાંત હોય ને, પ્રતિમા કોતરું છે એ તો કેવી છે એવી, એમ આ કેવો છે ટંકોત કિરણ. અને એ ટંકોત કિરણ હોવાથી એવો ને એવો હોવાથી કેવો છે એ, અનેક રૂપે કે એક રૂપે છે, તો કે એક રૂપે છે ટંકોત કિરણ. અને એક કાલે વાત કરી હતી, એકાગ્રતા કરવી હશે તો વિષય એક રૂપ લેવો પડશે, અખંડ ધારા જોવે છે તો વિષય પણ તારે અખંડ લેવો છે, એકાકાર થવું હશે તો તારે એક રૂપતામાં પહોંચવું હશે. તો ટંકોત કિરણ એક. તો ફરીથી પ્રશ્ન થયો, જગતમાં આવા કોણ પદાર્થ હોય છે ટંકોત કિરણ એક છે છે, તો સમ્યક દ્રષ્ટિએ એમાંથી ધર્માસ્તિ અધર્માસ્તિ બધાને લીધા હશે નહીં. જો જીવનમાં ફરી ફરીને આ બધી વાત સમયસારની શૈલી પૂજામાં આવી હતી, પણ હવે ગાથાઓ યાદ આવી તો સારી વાત છે. એમાં 38 ગાથા જ્યાં શ્રોતાને સમ્યક દર્શન થાય છે એની પહેલાની બે ગાથા છે 36 અને 37. એમાં 36 ગાથામાં શેની વાત છે, મો ભાવક ભાવની વાત છે એનાથી ભેદના, અને 37 ગાથામાં છે એના ટાઇટલ જોવું તો જોઈ લેજો 36 ગાથાનું ટાઇટલ. અહીંયા મો ભાવક ભાવથી ભેદનાની વાત ચાલે, અને 37 ગાથા ઉપર આવશે જ્ઞેય ભાવથી ભેદનાન કેવું, આ એક પ્રકાર. તો અહીંયા ટંકોત કિરણ એક કહીને મોરાદી ભાવ તો અનેક રૂપ છે, ખંડિત ભાવ છે એની તો જવા દીધું અનેક રૂપ. અહીંયા કે છે કે હવે જ્ઞેય ભાવથી પણ જુદું પાડવા માટે કેવું લે છે, ટંકોત કિરણ એક તો આવી ગયું, હવે એ બીજા જ્ઞેયો છે એનાથી જુદું પાડવા શું લે છે, જ્ઞાયક ભાવમય પણાને લીધે આવાને વિષય બનાવ્યો છે. સમ્યક દ્રષ્ટિએ આવા ટંકોત કિરણ એ જ્ઞાયક ભાવમય પોતાને સ્વીકાર્યો છે, એને અનુભવ્યો છે, એને જ રૂચિનો વિષય બનાવ્યો છે, અને એના કારણે તેને નિરંતર શું થાય છે, નિજરા થાય છે પણ બંધ થતો નથી. આટલી આખું ભૂમિકા છે. પછી એમાં એક એક ગુણ માટેનું બધું ઉમેર, બાકી આખી જે 8 અંગ આવ્યું છે એમાં એક મુખ્ય વાત. શું વાત ફરીથી, વાંધો નથી રિપીટ કરવામાં, શું વાત છે કરવી છે 8-8 બોલમાં, કે સમ્યક દ્રષ્ટિને શું થાય છે બંધ થતો નાસ્તી, બંધ થતો નથી તો અસ્થિમાં શું થાય છે નિજરા થાય. તો પ્રશ્ન થયો શા માટે થાય છે, તો કે કારણ કે એ સમ્યક દ્રષ્ટિ છે. અને એ રીતે વિચાર કરીએ, સત્ય દ્રષ્ટિ કોને કહેવાય, સમ્યક અને દ્રષ્ટિ, સમ્યક એટલે સાચી યથાર્થ, હજી બીજું સંસ્કૃત નહીં હોય સમીચીન, જેવું છે તેવું, અને દ્રષ્ટિ એટલે અહીંયા શું લેવું, દ્રષ્ટિ એટલે ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન, એની અહીંયા વાત નથી. અહીંયા શેની વાત છે, શ્રદ્ધા વિશ્વાસ ઓળખાણ પ્રીતિ રૂચિ જે કહેતા શબ્દો કહો, એને શા માટે એને સાચી દ્રષ્ટિ થઈ, શા માટે થઈ, કે એને ક્યાં વિષયને પકડો, કે ટંકોત કિરણ એક જ્ઞાયક ભાવને વિષય બનાવે, અને એ જ મારું પોતાનું શું છે અસ્તિત્વ છે, હોવાપણું છે, એ જ મારો સ્વભાવ સ્વરૂપ છે, અને તેથી એની દ્રષ્ટિ કેવી છે સમ્યક દ્રષ્ટિ. દ્રષ્ટિનું સમ્યકપણું તો એને પણ સમ્યક દ્રષ્ટિ કીધા, અને આને કારણે હવે શું થયું, એને લીધે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાની અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખે છે, દેખતો અનુભવતો હોવાથી. જો ફરીથી શબ્દ શું છે, કારણ આપ્યું, એનાથી આવું થયું, અને એનાથી હવે શું થયું, નહીં બહુ વ્યાકરણ, પહેલું શું આવ્યું લીધે, તેના કારણે હવે શું થયું, અને પછી શબ્દ શું આવ્યું હોવાથી, હવે આવું થયું એટલે હવે એને આગળ શું થયું એને વાત. તો ફરીથી શબ્દ, આમાં ગુરુદેવજી કઈ ગાથા યાદ કરી, કઈ ગાથા યાદ કરી, યાદ કરી હતી ગુરુદેવ બોલ્યા તો 16મી ગાથા યાદ કરી હતી, થોડુંક આપણે જોઈ લઈ ફરીથી. ગુરુદેવજી એ ગાથા એ બોલ્યા હતા, અને 16મી ગાથા પહેલાનો કળશ પણ આપણે જોઈ લઈએ. 15મો કળશ છે, પાનું છે 46 પાનું છે, 46 પાનું છે, એમાં પેલા 15મો કળશ વાંચીએ આપણે. હવે આગળની ગાથાની સૂચના, એટલે એ 15મો કળશ અને 16મી ગાથા, બેમાં એક જ વિષય લેવો છે. ઘણી વાર અમૃતચંદ્રાચાર્ય ગાથામાં શું આવશે એની એક સૂચના રૂપે પહેલેથી વાત કરી લેતા. આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે ક્યાં વાત આવી? જ્ઞાન સ્વરૂપ આત્માની વાત ક્યાં આવી? 14 અને 15 બેમાં આવી ગયું. 14માં આવ્યું ને પાંચ બોલ જે છે અબદ્ધ છે એનાથી પણ, અને 15મી ગાથામાં પણ એ જ પાંચ બોલને રિપીટ લઈને જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે. હવે એની શું કરવાનું છે? એનો ઉપદેશ આવ્યો ગુરુ તરફથી કે આવો જ્ઞાન સ્વરૂપ આત્મા છે એની તું ઉપાસના કરજે, એની સેવના કરજે, એ નિસર્જે. તો હવે શેનાથી એની સેવના થાય? કે એનો સ્વભાવથી. તો એનો સ્વભાવ કેવો છે? શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર. તો ત્રણ થી એ આત્માને છે, તો ત્રણ માટે જુદા જુદા આપણે ગોતવા પડશે. ફરીથી આચાર્યદેવે શું કર્યું આપણને? ગુરુએ શું આજ્ઞા કરી? કે તું આત્માને નિત્ય સેવના કરજે. અને સેના વડે કરજે? શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર. કારણ કે એ ત્રણેય શું છે? મોક્ષનો માર્ગ છે. તો આપણે કોને ગોતવા ગયા? શ્રદ્ધા માટે શું કરવું? દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા નહીં, તત્વા શ્રદ્ધા. અને 13મી ગાથામાં શું આવે છે? નવ તત્વને જાણવા સમ્યક દર્શન છે કે નહીં? તો નવ તત્વની શ્રદ્ધા એ કરવું કે ના કરવું? ભૂતાર્થ શબ્દ છે ત્યાં, તું એને ભેદથી જાણે. આચાર્યદેવ કહે છે નવના ભેદથી એક રૂપા. તો અહીંયા ત્રણ ભેદ નથી કરવા, ભલે ભેદથી શું કર્યું છે કથન છે, પણ ત્રણેયથી તારે કોને સેવવો છે? અભેદરૂપ. અને એટલા માટે અહીંયા શબ્દ આવ્યો અભેદ બુદ્ધિથી. છે આમાં આપણે ગાથામાં કયો શબ્દ આવ્યો તો ત્રણમાં છે ને શબ્દ છે ને. હવે એવી જ રીતે અહીંયા આપણે વાંચીએ ગાથામાં 16 નંબરની ગાથ કે એ આત્મા છે અને સ્વરૂપ પ્રાપ્તિના એવું પણ છે. તારી પાસે સાધ્ય સાધક ભાવના ભેદથી, તારી પાસે સાધ્ય ભાવ હોવો કે સાધક ભાવ હોવો, પણતીમાં ભેદ છે પણ વિષય તો અભેદ રાખજે. પણતીમાં સાધક ભાવ છે, સાધ્ય ભાવ છે. એવી રીતે 16મી ગાથા સાધુ પુરુષે, અહીંયા છે સાધુ પુરુષ એટલે કોણ? સાધુ એટલે નિર્ગંથ મુનિરાજ એમ નહીં, અહીંયા 4થી લઈને. અને તારે કરવું હોય તો સાથે ઉમેરી, ઓલા તો કરે જ છે. શું કરવું છે? દર્શન જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા છે, કારણ કે મોક્ષ માર્ગ છે. હવે કે છે હવે ત્રણ ને ક્યાં ગોતવા જાય? જુદા જુદા. એ ત્રણે કેવા છે? નિશ્ચયથી એક આત્માના જ ભાવ છે. આજે ગળ્યું ખાઈએ છીએ તો ગળ્યું ખાવા માટે શું કરવું જોઈએ? ગળ પણ ક્યાંક જુદું લેવું ને બીજું ક્યાંક જુદું, કે બધું એક સાથે અભેદપણે હોય છે, એમ અહીંયા અભેદપણે આત્માની સેવા છે. મોક્ષ માર્ગ માટે તારે ત્રણની સેવા કરવાનું કીધું, પણ એના માટે ક્યાંય ભેદમાં અટકતો નહીં પણ અભેદપણે. તો અહીંયા વાત્સલ્ય, વાત્સલ્ય એટલે પ્રેમ રૂચિ એવું ગુરુદેશી શબ્દો વાપરતા ને. તો વિકલ્પના કાળે કોના પ્રત્યે હોય? મુનિરાજ આદિ પ્રત્યેનું પણ વાત્સલ્ય અને સાધર્મી પ્રત્યેનું. આચાર્ય આચાર્યની ભૂમિકામાં મુનિરાજને માટે બે કેવા છે એકબીજાના, એ સાધર્મી છે એના માટે, આપણે આપણી ભૂમિકા માટેના. તો એના માટેનું વાત્સલ્ય તો એ અહીંયા વિકલ્પના કાળનું છે. અને બાકી તો અંતરંગની પ્રણતિ માટે જોઈએ તો મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ કોણ છે? સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર, પણ ત્રણના ભેદ નહીં. અને એની અપેક્ષા એ મોક્ષ માર્ગ એટલે કે વિતરાગતા સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, આત્મા પ્રત્યેની રુચિ, લીનતા, રમણતા, આ એનું નામ યથાર્થ વાત્સલ્ય કહેવામાં આવે છે. જેટલી સ્વરૂપની સાધના વિતરાગતા થઈ એટલું જ્ઞાનીને શું છે? વાત્સલ્યપણું છે, ગમવાપણું છે, રુચિપણું છે. જેટલો વિકલ્પ ઉઠે એટલું પણ હજી દોષ છે. તો અહીંયા એ ફરીથી શબ્દ હવે લઈએ કે એને લીધે સમ્યક દર્શનના ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિએ, શબ્દ આવી ગયો હવે, ત્રણના ભેદ નહીં, ત્રણેયનું શું છે? અને એ રીતે વિચારું પણતી કેટલી હોય સમ્યક દ્રષ્ટિ અથવા સાધનામાં, પણતી કેટલી હોય મોક્ષ માર્ગમાં, કેટલી પણતી હોય? એક હોય કે ત્રણ હોય? એક જ હોય. મોક્ષ માર્ગ એ ક્યાં ગુણની પર્યાય છે? મોક્ષ માર્ગ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય, ક્યાં ગુણની પર્યાય? કારણ કે પર્યાય તો કોઈ ગુણની હોય ને, કોઈ ગુણની ન હોય, એમને એમ હોય. મોક્ષ માર્ગ જો પર્યાય છે તો પર્યાય છે. અને આપણે તો વ્યાખ્યા લઈએ છીએ ને, પર્યાય કોને કહેવાય? કાલે જ લીધી હતી ગુણોના વિશેષ કાર્યને. તો ક્યાં ગુણની પર્યાય? મોક્ષ માર્ગ ક્યાં ગુણની પર્યાય? સિદ્ધ દશા ક્યાં ગુણની પર્યાય? જો આ એક સમૂહાત્મક પર્યાય છે, મોક્ષ માર્ગ એક કોઈ ગુણની પર્યાય નથી. જેમ ઓલા સૈનિકો હોય એને બધાને બટાલિયન કહેવાય, બ્રિગેડ કહેવાય, તેમાં કોઈ એકનું નામ કહેવાય? અહીંયા આપણે બધા કહીએ મનુષ્ય છીએ, તો મનુષ્ય એટલે શું? કોઈનું વ્યક્તિગત નામ નથી, જાતિ અપેક્ષાનું નામ. આવું બધું વ્યાકરણ તો ક્યાં ભણાવે? સમૂહાત્મક નામ હોય, જાતિ અપેક્ષા હોય, વ્યક્તિગત નામ હોય. તો એ મોક્ષ માર્ગ શું છે? સમૂહાત્મક. તેમાં કઈ કેટલી પર્યાય આવે? કેટલી પર્યાય આવે? એક જ પર્યાય આવે કે ત્રણ પર્યાય આવે? સમ્યક. કારણ કે તત્વાસૂત્રમાં મોક્ષ માર્ગની શું વ્યાખ્યા કરી છે? તત્વાસૂત્રમાં મોક્ષ માર્ગની શું વ્યાખ્યા? પહેલું સૂત્ર છે તો ત્રણ પર્યાય આવ્યું ને. ફરીથી અનંતે અનંત ગુણોની પણતી સ્વભાવ સ્વરૂપ ઢળે છે, પણ એટલાની તો વર્ણન ક્યાંથી કરાય? એટલે પ્રયોજનભૂત મુખ્ય ત્રણ લીધી છે, અને એ ત્રણનો પણ સમૂહ, એનું નામ મોક્ષ માર્ગ છે. તો એ સમૂહનું મોક્ષ માર્ગનું અભેદ પણ, એટલે અહીંયા લખ્યું છે અભેદ બુદ્ધિ. ત્રણના ભેદમાં જો જાય તો વિકલ્પ ઉભો થશે. એક બહુ જીવનમાં ફરીથી કાલે જ આવ્યો છું ગુરુદેશના વાયુ, ભેદ પાડ્યો તો સમજી લેજે તારા સ્વભાવની સાધનામાં ભંગ પડ્યો છે. ગુણ ભેદ પણ કર્યો તો તારી સાધનાની ધારામાં શું ઉત્પન્ન થવાનો છે? એક વિકલ્પ એક ઉભો થવાનો. અરે પોતામાં ને પોતામાં જ્યાં ભેદ કરવાની મનાય છે, તો અહીંયા તો ક્યાંય ભેદમાં પડ્યા છે? ભિન્નતાના ભેદમાં આપણે પડ્યા છે. અહીંયા તો પોતાનામાં ને પોતામાં ભેદ કરવાની મને. તો અહીંયા ફરીથી જો બહુ સુંદર રીતે આચાર્ય દેવ બતાવતા જાય છે, વ્યવહાર બતાવતા જાય છે, અને એની સાથે નિશ્ચય બતાવે છે કે ત્રણ નામ આપ્યા, સમ્યક દર્શન નામ ચારિત્ર, પણ એને સાથે કેવા છે? ત્રણથી અભેદ. અને એ ત્રણથી અભેદ એટલે પર્યાય ભેદ તો ભૂલી જજે. એક દ્રવ્ય સ્વભાવ, એક નાયકપણામાં પણ અભેદ લે છે. વિષય પણ હવે કેવો થઈ ગયો છે? એક અભેદ. અને સાધનાની પર્યાયમાં પણ હવે ત્રણ પર્યાયના ભેદ પણ ભૂલી જજે. તો આ રીતે જે પોતાના એક નાયક ભાવને, પોતાની સમ્યક દર્શન નામ ચારિત્રને અભેદ ભાવે જે અનુભવે છે, આ તેને શું થાય છે? એને આત્મા પ્રત્યેનું વાત્સલ્ય છે. અને આવું જ્યાં સ્વભાવ પ્રત્યેનું વાત્સલ્ય છે, પણ પૂર્ણતા તો થઈ નથી, વિપરીતતામાં તો છે નહીં. ત્રણ પ્રકાર હોય છે પ્રણતિ. કઈ પ્રકારની? એક વિપરીતપણાની, અધુરાશપણાની અને પૂર્ણતાપણ. અને એના ઉપરથી તો ત્રણ નામ આપ્યા, પર્યાય અપેક્ષા અને આત્માના. તો અહીંયા બૈરાત્મપણું એટલે વિપરીતતા તો છે નહીં, પૂર્ણતાને તો પ્રાપ્ત થયા નથી. તો હવે શેમાં છે? અધુરાશમાં. અધુરાશમાં જેટલું આત્માની વિતરાગતા પ્રગટ થઈ એટલું આત્માનું વાત્સલ્ય છે. અને તે અધુરાશમાં જેને આવા રત્નત્રય પ્રગટ થયા છે એવા આચાર્ય ઉપાધ્યાય મુનિરાજ પ્રત્યેનું વાત્સલ્ય છે. આ બે વાર વાત્સલ્ય, આ બે પ્રકારની. અને એટલા માટે અન્વયાર્થમાં બે લીધા છે, ટીકામાં અમૃતચંદ્રાએ એક જ ધારા લીધી છે ને. અન્વયાર્થ ગાથાર્થ છે ને, ગાથાર્થ એમાં કે મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શનના ચારિત્ર રૂપી ત્રણ સાધકો સાધનો પ્રત્યે તે વાત્સલ્ય કરે છે. તો ફરીથી મૂળ સેનાથી વાત આવી, મૂળ સેનાથી. આજે એવું તો નિશ્ચય છે તો વ્યવહાર હોય છે, બાકી તો વ્યવહાર વગર હોતું જ નહીં. અમે કમસે કમ ચલો વ્યવહાર પ્રભાવના તો કરીએ છીએ કે નહીં? આટલું બધું કરીએ, મોટા મહોત્સવ ઉજવીએ, જીન મંદિરો બંધાવે, બધું વ્યવહાર પ્રભાવના તો કહેવાય કે નહીં? હીરો હાથમાં આવ્યો નથી, હીરાની ડાબલી બોલે છે કેમ તું? ખરેખર તો હીરો કદાચ હશે તો હીરાની ડાબલી તો છે જ નહીં. પેલું તો એ નક્કી કરવા જેવું છે. હીરો નથી તો હીરાની ડાબલી એવું બોલી પણ ન શકાય, બોલી પણ ન. હવે હીરો હાથમાં આવ્યો પછી તો કહી શકાય કે હીરાની ડાબલી કહી તો શકાય કે નહીં? અરે કેવા છતાં પણ ધ્યાન રાખજે, એ ડબ્બી કોઈ દી હીરાની નહીં હોય, બીજાની, જેની બનતી હશે એની હશે. અરે આટલું તો પેલો ખ્યાલમાં રાખવા જેવું છે. તો અહીંયા ફરીથી નિશ્ચય વાત્સલ્ય શું છે? પોતાને પોતાના આત્માની અભેદ બુદ્ધિ અંદરમાં જે એકાકારપણું છે, જેમાં આનંદ ગુણની પ્રણતિની આત્માનો અવલંબન લીધું છે, ભલે એની મુખ્યતામાં ત્રણ પર્યાયથી લીધું, પણ અભેદપણે આત્માનું અવલંબન લીધું અને જેટલી વિતરાકતા થઈ એ યથાર્થપણે સમ્યક દ્રષ્ટિનું વાત્સલ્ય અંગ છે. આનાથી સમ્યક દ્રષ્ટિ ઓળખાય છે. આ એનું એક અંગ છે. એ અંગને કાપીને જેમ રાજા હોય એના અનેક પ્રકારના બધા હોય ને, લાવ લશ્કરમાં પણ પાયદળ ને હળદળ ને બધા જે પ્રકાર, એમ અહીંયા એનું અંગ છે, એનું લક્ષણ છે. એનાથી એ જ્ઞાની એ ઓળખાય છે. તો એ સમ્યક પણ દેખતો હોવાથી હવે શું થાય છે? સર્વ વત્સલ મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિ વાળો છે. અહીંયા બે પ્રકાર લઈ લેવાના. કઈ પ્રકાર? પોતાને અંદરમાં મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એ દેખાડે છે કે મોક્ષ સ્વરૂપ આત્મા પ્રત્યે તને વાત્સલ્ય છે. ગુરુદેવ એના માટે પણ એક શબ્દ વાપરતા ને, દ્વેષ અરોચક ભાવ. આત્મા પ્રત્યેને આત્માની વાતે નથી ગમતી એ દેખાડે છે તને આત્મા રૂચતો નથી, અને એનું નામ જ શું કહેવાય છે? આત્મા પ્રત્યેનો ક્રોધ છે. આપણે ક્રોધની તો ક્યાંય સ્થૂળતામાં વાપરીએ છીએ. અહીંયા તો કહે છે આત્માના જેટલી વિતરાકતા પ્રગટી એટલી તને આત્મા પ્રત્યેનું પ્રેમ છે, રૂચિ છે, વાત્સલ્ય છે. અને એ સાથે સાથે આવા મોક્ષ માર્ગમાં જે વિચરી રહ્યા છે એવા પ્રત્યે પણ એને વાત્સલ્ય, એનું બહુમાન ને પ્રીતિ હોય છે, વ્યવહાર છે, એ પ્રીતિ વાળો છે. તેથી તેને શું છે? તેને એટલે કોને? સમ્યક દ્રષ્ટિને. આટલું કારણ, ફરીથી શું કારણ આપ્યું? કે મોક્ષ માર્ગ પ્રત્યે એને શું છે? વાત્સલ્યનો અર્થ શું કર્યો? પ્રીતિ. પ્રીતિનો અર્થ શું છે? રૂચિ. આગળ આવી ગયું ને નિજરા અધિકારમાં 206 નંબરની ગાથામાં શું આવ્યું? આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, અને આનાથી તૃપ્ત. અહીંયા કે છે આત્માની એને પ્રીતિ છે, અને આત્માની પ્રીતિ છે તેથી તેને અનુપલબ્ધિથી, અનુપલબ્ધિ એટલે સમ્યક દ્રષ્ટિને આત્મા ઉપલબ્ધ થયો છે કે નથી થયો? થયો છે કે નહીં? તો અહીંયા અનુપલબ્ધિ શું લીધું? શબ્દ એટલે શું? કે જ્યાં સુધી મિથ્યાત્વ દશા હતી ત્યાં સુધી આત્મા ઉપલબ્ધ નહોતો. હતો તો ખરો, પણ તે એને પ્રીતિમાન નહોતો લીધો, અને એથી તને જે બંધ થતો હતો એ હવે બંધ નથી. અનુપલબ્ધિ એટલે જ્યાં આત્માની ઉપલબ્ધિ નથી, એટલે કે આત્માની અનુભૂતિ નથી, આત્માના પ્રત્યક્ષ દર્શન નથી, એવી મિથ્યાત્વ દશામાં જે બંધ હતા એ હવે એને બંધ થતો નથી, અને એ અપેક્ષા એને શું થઈ જાય છે? નિરંતર નિજરા થયા કરે. આ રીતે એક એક બોલમાં ફરી ફરીને આ ઘૂંટાયું છે. આઠે આઠ બોલમાં શું ઘૂંટાયું છે? જ્ઞાની કોને કહેવાય? કોને કહેવાય? નિજરાધિકાર છે તો શું કહેવાય? નિજરા નથી, નિજરા છે. અને નિજરા છે એટલે શું નથી? બંધ નથી. શું કામ બંધ નથી? કે અબંધ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ એક આત્મા જે છે એને શું હાથમાં આવી ગયો. રૂચિનો વિષય, જેને રૂચિનો વિષય મુક્ત સ્વરૂપ અબંધ સ્વરૂપ આત્મા બનાવ્યો એને હવે બંધ થતો નથી. પણ શું થયા કરે છે? નિજરા કરીને શું સિદ્ધ કરવું છે? શું સિદ્ધ કરવું? સિદ્ધ ભગવાનની જેમ, સિદ્ધ ભગવાનની જેમ બંધ થતો નથી નહીં તો કેમ? સિદ્ધ ભગવાન બંધ થતો નથી આપણને ન થતો, આપણને એટલે જ્ઞાની ને એવું નથી. સિદ્ધ ભગવાનને છે ને ઉદયમાં આવું ને એવું નથી. અહીંયા છે, ઉદયમાં આવે છે, છતાંય બંધ નથી. શું છે? બંધ તો બે નથી, પણ બે માં શું ફરક છે? કે એમને છે ને એવું બધું નથી. અહીંયા શું છે? પૂર્વના કારણે બંધ હતો, હવે એનો કાળ પાકે તો ઉદય આવે છે. પણ ઉદયમાં આવે છે તે વખતે એને નવો બંધ થતો નથી, કારણ કે એ જ્ઞાયક ભાવમય પણ એ મુક્ત સ્વરૂપ આત્માનું અવલંબન લીધું હોવાથી એને હવે ઉદયમાં આવેલું ખરી જાય છે, પણ નવો બંધ થતો નથી, પણ આવેલું ખરી જાય છે. આખો નિજાધિકારમાં સુંદર રીતે બહુ જોઈએ. આઠે આઠમાં જોઈએ ખાલી ટીકાને લગભગ ત્રણ, મેક્સિમમ ત્રણ લીટી હશે. ગુરદેવસિંહ એક એકમાં બહુ જ વિસ્તાર કરીને હજી આગળ આવશે. જય ચંદજીત આખું પાનું ભરીને ભાવાર્થ લીધો છે આગળનું. પણ બહુ જ આચાર્ય દેવે, કુંતકુના આચાર્ય તો બે લીટીમાં, અમૃતચંદ્ર આચાર્ય ત્રણ લાઈનમાં જે અદભુત ભાવો ટૂંકાણમાં એ ગુરદેવસિંહ ખોલ્યા ત્યારે આપણને એમ આવે કે એક એક શબ્દની પાછળ એક એવા ભાવો કાઢીને એ પરમ સૌભાગ્ય. આનાથી અધિક મારે કોઈ સૌભાગ્ય જોતા જ નથી. બારમાં કોઈ મળે કે ન મળે એનાથી એથી ઉત્તમ વસ્તુ કોઈ નવગણું જે નહીં કરું. અરે ગુરદેવસિંહના શ્રીમુખે તું ભગવાન આત્મ એક શબ્દ કાને પડ્યા એનાથી અધિક મારે કોઈ સૌભાગ્ય જોતું. આવો અવસર આપણને એક શબ્દ નહીં, એક વાક્ય નહીં, થોક બંધ પ્રવચનો આપણને એમની જ ભાષામાં મળે છે. એનાથી બીજા સદભાગ્ય પુનઃ ઉદય ક્યાં જોવે છે. એક બહુ જ રત્નને પાછળ આપણે એ છીછરામાં ક્યાંકમાં ફસાઈને પડ્યા છે. આવી એક એક સ્વભાવની મહિમા પહેલા એક આવું કહેનાર મહાસત્પુરુષ વચ્ચે એ અદભુત ભાવના જાગશે તો અદભુત આત્મા મળ્યા વગર રહેશે.
અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી, 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 અવિનાશી હું આત્મ સ્વરૂપ.
આ શરીર સિદ્ધ દશાએ પ્રાપ્ત લોકાગર બિરાજમાન રૂપાજી મહારાજ પંચોવી જીનેન્દ્ર ભગવાન નો જય હો. વિજય ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં સ્વભાયમાન શ્રીમંદરાદી અજિત વીરે પ્રસંત વિશ્વવિરમાન જીનેન્દ્ર ભગવાન નો જય હો. આદ્ય જીન મંદિરમાં જયવંત પણ બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નો જય હો. શ્યાદવાદ અનકાન મે મુદ્રિત દ્વાદશાંગ મે પ્રમાગમ સમય સાધી સમસ્ત જીનવાણી માતનો જય હો. કલિકા સ્વગ્રહ હલતા ચાલતા શિક્ષમ ભગવાન શ્રી કુનકુંદ આચાર્ય દેવ આદિ આચાર્ય પાદે સાધુ ગુરુ ભગવંતો નો જય હો. આમ ભક્તો પર નિરંતર કરુણા નો ધોધ વસાવનાર અનંત દુઃખકારી શ્રી કહન ગુરુ દેવ નો જય હો. પ્રસમૃતિ ધન્યવતાર પ્રિય ભગવતી માત નો જય હો. પરમ ઉપકારી પરમ કૃપા દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતો નો જય હો. પાલા જીન મંદિરના મંગળકારી આઠમા વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ નો જય હો. શ્રી પરમિત્ર સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, ઈશ્વર કે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હે. બોલો દ્વાદશાંગ મે સમસ્ત જિનવાણી માત નો જય હો. આવતીકાલે ના દિવસે અભિષેક નો સમય 6:30 થી રહેશે અને ત્યારબાદ જીનેન્દ્ર પૂજા વગેરે રહેશે. દરેકે લાભ લેવા ખાસ વિનંતી છે. જય જીનેન્દ્ર.